તારીખ 26/8/1992 શ્રી મદરાજ ચંદ્ર પત્રાંક 826-829 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 402
પુત્રાંક 826 જો બની શકે તો બનારસીદાસના જે ગ્રંથો તમારી પાસે હોય સમયસર ભાષા સિવાય દિગંબર નય ચક્ર પંચાસથી કાંઈ બીજી પ્રત હોય તો પ્રવચન સાર શ્રી કુંદકુંદાચાર્ય કરતો હોય તો અને પરમાત્મા પ્રકાશ અત્રે મોકલવાનું કરશો. આમ મુક્ષભાઈ પાસે અવારનવાર દિગંબર શાસ્ત્રો એમણે મંગાવ્યા છે. અગાઉ પણ એ વિષયમાં પત્રો ચાલ્યા છે. એમની પાસે આ બધા ગ્રંથો હશે એવો એમને ખ્યાલ છે, એટલે એમની પાસેથી મંગાવે છે. અથવા એવો કોઈ સોર્સ હોય કે દિગંબર ગ્રંથો મેળવી શકતા હોય એ કારણથી પણ મંગાવતા હોય. સતશ્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. એ ઉપરના ગ્રંથો મંગાવ્યા છે એની સાથે સાથે માર્ગદર્શન આપે છે કે સતશ્રુતનો પરિચય મુમુક્ષુ જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે, અથવા નિયમિત રીતે નિત્ય પ્રતિ સત્સૃતનું અધ્યયન મુમુક્ષુએ કરવા યોગ્ય છે. કેમ કે સત્સૃત છે એ શાંત રસનું જેમાં મુખ્યપણું છે, આગળના પત્રમાં એમણે એ વાત કરી છે, એ જ દિવસે આ પત્ર લખ્યો છે. શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે અને સર્વે રસ જેમાં શાંત રસ ગર્ભિત વર્ણવા છે એવા સત્સૃતનો પરિચય મુમુક્ષુ જીવે કરવા યોગ્ય છે. મળ વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમ કે દીર્ઘકાળ પરિચિત છે. ઘણા કાળ સુધી પ્રમાદ પણ સેવ્યો છે, પરિણામમાં પણ મલિનતા છે અને અધ્યયન કરતા વચ્ચે વિક્ષેપ ઊભા થાય એવા પણ પરિણામ છે. પોતાના જ પરિણામનો વિક્ષેપ છે. એ પ્રકારના અંતરાય વારંવાર થાય છે અને એ પ્રકારના અંતરાયથી આ જીવને પરિચય પણ એટલે ટેવાયેલો પણ ઘણો છે. પરિચિત છે એટલે એ પ્રકારના પરિણામથી જીવ ટેવાયેલો છે. પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે, એટલે કે અપરિચિત કરવું એટલે એનાથી છૂટવાની પ્રવૃત્તિ કરવામાં આવે, કેવી રીતે? નિશ્ચય કરીને, નિર્ધાર કરીને. શું નિશ્ચય કરીને એટલે? નિર્ધાર કરીને. અહીંયા નિશ્ચય કરીનો અર્થ એ છે કે મારે મારું આત્મહિત કરવું છે અને એ આત્મહિત કરવામાં મારે પ્રમાદ કરવો નથી. પ્રમાદ એટલે શું? ફાલતુ કામોમાં સમયને વૃથા બગાડવો એને પ્રમાદ કહે છે. પ્રમાદ એટલે સૂઈ જવું કે આળસથી બેસી રહેવું એમ નહીં, પણ અનેક પ્રકારના શુભાશુભ ઉદયમાં જેમાં કાંઈ માલ ન હોય, કાંઈ કિંમત ન હોય, કાંઈ મહત્વ ન હોય, છતાં પણ એમાં રોકાઈ રહેવું, સમયને બરબાદ કરવો એ પ્રમાદ છે. કહે છે કે એ પ્રકારના પરિણામોને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે, એટલે ત્યાંથી ખસવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે. તો એ કાંઈ ન થઈ શકે, અશક્ય છે એવી કોઈ વાત નથી. જીવને પોતાનું હિત કરવાનો નિર્ધાર હોવો જોઈએ, મક્કમ નિર્ણય, કે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય કાર્યાન્વિત ન થાય તો એને ચેન પડે નહીં. તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. લ્યો ઠીક, મળ વિક્ષેપ અને પ્રમાદ એ અંતરાય છે. જીવ પ્રમાદ કરે છે, જીવના પરિણામમાં મલિનતા છે. અધ્યયન વાંચન કરવા બેસે ત્યારે ઉપયોગ બીજે બીજે ચાલ્યો જાય એવા વિક્ષેપના પરિણામ પણ પોતે કરે છે, છતાં એ મુખ્ય અંતરાય નથી લીધો. શું એ અંતરાય કેવો લીધો છે? મુખ્ય અંતરાય કે જીવ પોતાનું આત્મહિત કરવાનો નિશ્ચય નથી કરતો, નિર્ધાર નથી કરતો, આ મુખ્ય અંતરાય છે. શું લક્ષ બાંધો હોય તો ઘણી સારી વાત છે, પણ લક્ષ ન બાંધો હોય તો એને એક નિર્ધાર તો હોવો જોઈએ ને કે મારે આ કામ કરી છૂટવું છે, એવી મક્કમતા તો હોવી જોઈએ. નહીતર જે પરિચિત અનાદિથી પરિચિત પરિણામો છે એ પરિણામમાં ચાલ્યા જતા તો વાર લાગશે નહીં. એટલું જ નહીં, એ પરિણામોમાં એવી રીતે એકાકાર થશે કે પોતે પોતે આત્મહિત કરવું છે એ વાત જ જાણે વિસ્મૃત થઈ ગઈ હોય, ભૂલાઈ ગઈ હોય, એવી રીતે ઉદયમાં પ્રવૃત્તિ થશે. દ્રઢ મોક્ષેચ્છા લેવી, અને દ્રઢ મોક્ષેચ્છા ન થઈ હોય તો પણ નિર્ધાર, આત્મહિતનો એક નિર્ધાર એવો એક તો એક પ્રકાર હોવો જોઈએ, તો લક્ષ પણ બંધાય, તો પૂર્ણતાનું લક્ષ પણ બંધાય. એક વાત બહુ સરસ કરે છે આ ત્રણ નીતિમાં કે જીવને આત્મહિત કરવામાં કોઈ મુખ્ય અંતરાય હોય તો પોતાનો અનિશ્ચય છે, અનિર્ધાર છે, એ વાત ઉપર પોતાનું ધ્યાન હોવું જોઈએ. એ વાતે ખ્યાલમાં ન હોય તો રૂઢિગતપણે પ્રવૃત્તિ કરશે તો પણ એનો અર્થ નથી, અને બીજા બીજા ઉદયોમાં રોકાઈ જશે તો એ તો સીધે સીધો જ સમયનો દુર્વ્યય છે, બીજું કાંઈ નથી. એ પોસ્ટકાર્ડમાં શાસ્ત્રો મગાવ્યા છે, એની સાથે સાથે સત્સુખનો પરિચય કેવા પ્રકારના પરિણામ પૂર્વક કરવો, કેવા પ્રકારના પરિણામે કરીને કરવો, એ વાત મેં સાથે સાથે લીધી છે માર્ગદર્શનમાં. ખાલી ત્રણ લીટી છે પણ બહુ એક મહત્વની વાત કરી નાખી છે. કાલે ચર્ચામાં થોડી વાત ચાલી, રાતે નિર્ધાર હોવો જોઈએ, ખરી વાત એ. નહીતર પછી કોઈ પરિણામ ના ઠેકાણા નહીં રહે એમ કે છે. કેમ કે જે મળ વિક્ષેપ અને પ્રમાદ છે એનો પરિચય એટલો બધો છે આ જીવને, એટલે એવું સહજ થઈ ગયું છે કે થોડું ઘણું જે કાંઈ કરતો હોય એ રૂઢિગત થઈ જાય પછી. એને શું એ પ્રકારે સત્સુતનો પરિચય કરવા યોગ્ય નથી. સાંભળ્યું 827 ખીમજીભાઈ દેવજીભાઈ ઉપરનો પત્ર છે. અગાઉ એમના પત્રો આવ્યા છે, આ પત્ર ઘણા વખતે આવ્યા છે. અહીંથી પછી બુધવારે આ પત્રો લખ્યા પછી ગુરુવારે વવાણી આવેલા છે. વિક્ષેપ એટલે આપણે જેને એમ કહીએ ને કે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ થવું, એને વિક્ષેપ કહે છે. ડિસ્ટર્બન્સ થવો એટલે વાંચવા બેસે ને વિચાર બીજે ચાલ્યા જાય, એને વિક્ષેપના પરિણામ કહે છે. અને મલિનતાને લઈને, ભાવ મલિનતાને લઈને એટલે નિર્મળતાના અભાવને લઈને જે નિર્મળતાપૂર્વક અધ્યયન થવું જોઈએ એ અધ્યયન જીવ નથી થતો. વાંચી જાય શાસ્ત્ર, પણ વાંચવા વાંચવામાં ફેર છે. શું વાંચવા વાંચવામાં ફેર છે? આપણે 807 નંબરનો પત્ર હમણાં વાંચ્યો ને, હવે એ પત્ર લગભગ જેટલા આપણા મુમુક્ષુઓ વાંચે એ બધાને કૃપાળુદેવની પ્રાય અભક્તિ થઈ જાય એવી વાત લખી છે. શું આપણે બે વાત ઉપર ધ્યાન ખેંચ્યું કે અધિકારી યોગે ઉપકારનો હેતુ છે, એમાં અધિકારી યોગે એના અર્થની ખબર નથી હોતી, ને એ જાણે શબ્દ છે કે નથી એનો ખ્યાલ રહેતો નથી, અને પોતાનું જે મતાગ્રહીપણું છે એમાં દિગંબરપણું ને શ્વેતાંબરપણું બે ઉપકારનો હેતુ લખી નાખ્યો છે. આ ભૂલ કરી લાગે છે, આવ્યા વગર અધિકારી યોગે નો અર્થ શું? શું કપડા સહિત ત્યાગીપણું અને કપડા રહિત ત્યાગીપણું, બે ત્યાગીપણું છે. તો એમણે અધિકારી યોગે ત્યાગીપણું ઉપકારી છે એમ લેવું છે. કોઈ ગ્રસ્ત દશામાં ત્યાગ કરે તો પણ ઉપકારી છે, વધુ ત્યાગ કરે તો પણ ઉપકારી છે, એથી વધુ ત્યાગ કરે તો પણ ઉપકારી છે, એનો નિષેધ કેમ કરે એમ કે છે. શું લગભગ એ પત્ર એવો છે, કાં તો પત્ર લખનાર ને લખતા આવડ્યો નથી, ને કાં તો વાંચનાર ને વાંચતો આવડ્યો નથી. લખનાર ને લખતા આવડ્યો નથી એ કેવું જોખમ છે? એ વાત કેવી? એ મુમુક્ષુને માટે તો એના માથે મોટું જોખમ છે. જ્ઞાની ઉપદેશેલી મર્યાદા પૂર્વક વર્તતા વાંધો નથી. જ્ઞાની ને મર્યાદા શું? કે તું સાધુ ન હોય તો તું તને સાધુપણે માની મનાવીશ નહીં. મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિ કહેજે, સમ્યક દર્શન થયું હોય તો સમ્યક દર્શન કહેજે. દિગંબર પણ મિથ્યા દ્રષ્ટિ સાધુ થાય છે, દ્રવલિંગી થાય કે ન થાય, પછી ચોથો ગુણ એને લાગુ પડે. પછી ચોથો ગુણ સ્થાન આવે અને દિગંબર એમને એમ સાધુ તરીકે જ હોય, પાંચમું મૂળ સ્થાન પણ એમાં આવે, છઠ્ઠું સાતમું પણ આવે. દ્રવલિંગી તો ત્રણ ભેદે છે, મિથ્યા દ્રષ્ટિ, અવિરત સમ્યક દ્રષ્ટિ અને દેશ વિરત સમ્યક દ્રષ્ટિ, ત્યાં સુધી દ્રવલિંગી છે. એ દ્રવલિંગી ક્યારે? કે બહાર ની અંદર નાની એ કહ્યું છે એવી મર્યાદા પૂર્વક વર્તે ત્યારે, નહીં તો દ્રવલિંગી નહીં. હા, સાધુ પણ લે છે કાંઈ વાંધો નહીં ભાઈ, પણ જે વ્યવહાર જીનોક્ત વ્યવહાર છે એ તો પાળીશ કે નહીં? કે પાળવો નથી તારે સાધુ પણ મનાવવું છે એમ કેવું છે. શું જો એ વાતા ના આવડે તો પડીશ તો મરીશ, તો મરવાનું કીધું અમને, અમને મરવાનું કે છે? આવી તો બોલાતું હશે, આવું તો બોલાતું હશે એમ કે છે, પણ ભાઈ બચાવવા માટે કે છે? વાંચવા વાંચવામાં ઘણું અંતર છે, વિચારની નિર્મળતા એ કરીને અથવા પુત્રના ભૂમિકા અનુસારની જ્ઞાનની નિર્મળતા એ કરીને અધ્યયન થાય તો જીવને એ હિતકારી થાય, નહીતર એનું વિપરિણામ પણ આવવાનો સંભવ છે. તો એનું મૂળ કારણ શું છે તથા તેની કેમ નિવૃત્તિ થતી નથી, કેમ એ ઉતાપ મટતો નથી અને તે કેમ થાય, નિવૃત્તિ કેમ થાય, એ પ્રશ્ન વિશેષ કરીને વિચારવા યોગ્ય છે. કેવી રીતે વિચારવા યોગ્ય છે કે અંતરમાં ઉતારીને વિચારવા યોગ્ય છે. ઉતાપનો પ્રશ્ન આવ્યો, આકુલતા રહ્યા કરે, જીવને ક્યાંય ચેન પડે નહીં, ચિંતા રહ્યા કરે, આકુલતા રહ્યા કરે, ઉતાપ રિયાજ કરે, શું કારણ વગર એને પોતાને ન સમજાય કે આમ કેમ થાય છે, કેમ કે ટેવાઈ ગયો છે, એ રીતે પરિણામ કરવા એ રીતે ટેવાઈ ગયો છે પ્રકૃતિગત રીતે, તો એનો મૂળ હેતુ શું છે, એમાં અભિપ્રાય શું કામ કરે છે, કેવા અભિપ્રાયથી જીવ પરિણમે છે, એનો મૂળ હેતુ ન વિચારે તો એને એ મૂંઝવણ મટવાનો અવસર કદી આવે નહીં, અથવા ઉતાપ મટવાનો અવસર કદી આવે નહીં. શું મુંબઈ? રવાણિયાથી મુંબઈ પત્ર લખ્યો છે, મુંબઈમાં રહેતા હતા. સામાન્ય રીતે સંસારી જીવને શાંતિ ક્યાં છે કયો, ને અશાંતિ કયો કે ઉતાપ કયો, શાંતિ છે ક્યાંય, દેખાય છે શાંતિ? હે, લગભગ ગમે તે પ્રકારના મધ્યમ જગન્ય ઉત્કૃષ્ટ કોઈ પણ પ્રકારના સંયોગ વિયોગના પ્રકાર થાય, જીવને અશાંતિ 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 રહ્યા જ કહે છે, ઉતાપ મટતો નથી. આ જીવને ઉતાપના મૂળ હેતુ શું છે અને તે કેમ નિવૃત્તિ થાય, નિવૃત્તિ થતી નથી એટલે કેમ થાય, એ પ્રશ્ન વિશેષ કરીને વિચારવા યોગ્ય છે. એને ગૌણ ન કરવો, એ મુખ્ય વિશેષ કરીને એટલે મુખ્ય કરીને વિચારવા યોગ્ય છે, અંતરમાં ઉતારીને વિચારવા યોગ્ય છે. ખાલી પૂછીને એનો જવાબ લેવો છે એમ નથી, શાસ્ત્રમાંથી એનો જવાબ ખોળવો છે એમ નથી, પણ અંદરમાં તપાસ કરીને અવલોકન કરીને પોતાનો જવાબ પોતે ખોળી કાઢવો જોઈએ કે જીવને શું કારણ છે, તારે શું જોઈએ છે આખરમાં, તારું ધ્યેય શું છે, કયા કયો અભિપ્રાય બાંધીને તું જીવન જીવે છો, આનો એ પોતે અંદરમાં અંતરમાં ઉતરીને એ વાતનો નિર્ણય કરવો જોઈએ. એને મુખ્ય કરીને વિચારવા યોગ્ય છે, વિચારવું જોઈએ. જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે એટલે મુંબઈમાં, શું એ તો ઓલમોસ્ટ રીતે અજંપા નગરી છે, મુંબઈ છે એ અજંપા નગરી છે. લગભગ ત્યાં રહેનારા માણસોનો વગર વાતચીત કરીએ દેખાય આવે એવો હોય છે, ક્યાંય જમ્પ ન મળે, ગાડી પકડવા દોડે, બસ પકડવા દોડે, દોડવું દોડા દોડ જાણે. ઘોડાને બેસે બેઠેલો જોયો છે કોઈ દિવસ? આ એમાંથી થાય છે. ઘોડો બેઠેલો જોયે છે? ઘોડો કોઈ દિવસ ઊભો જ હોય? કા હાલતો હોય ને, બહુ ગુટો ઊભો રહે, બાકી હાલતો હોય, બેઠેલો જોઈએ છે કોઈ ઘોડાને કે પગબાળીને બેસી ગયો હોય, ભક્તો વાળી શકે છે. પણ ઝુમકો એટલો સેવો છે એને, શું ગુરુદેવ તો કહેતા મુંબઈમાં જાય ત્યારે ખાસ કહેતા, અહીંયા બધા માણસો ઘોડાની જેમ દોડતા જોવામાં આવે છે, એટલે મનુષ્ય પર્યાયમાં એ ઘોડો દેખાઈ જાય છે. શું બહુ પાપ નહીં કરે ને 3 ઇંચમાં જશે, સાધારણ પાપ છે તો ઘોડો થઈ જાય. શું બાર ભેંડાર્યા જ કરે, ખેંચ્યા જ કરે. શું જ્યાં સુધી એ ક્ષેત્રે સ્થિતિ રહે ત્યાં સુધી ચિત્તને વધારે દ્રઢ રાખીને વર્તવું, રહેવું જ પડે એવું હોય તો, બને તો વિશેષ પ્રવૃત્તિ વાળા ક્ષેત્રે મુમુક્ષુએ નિવાસ કરવો નહીં. પણ કોઈ પ્રારબ્ધ યોગે પ્રવૃત્તિ કરવી જ પડે એવું હોય તો ચિત્તને વધારે દ્રઢ રાખીને વર્તવું, આત્મકલ્યાણની દ્રઢતા વધારે પરિણામમાં રાખવી વખતે, કે આ ક્ષેત્રની અંદર અકલ્યાણનું કારણ ઘણું છે, અસત્સંગ અને કુસંગના પ્રકારો ઘણા છે, એનાથી બચવા માટે મારે ઘણી દ્રઢતા હોવી જરૂરી છે, અને નહીતર અહીંયા તો પરિણામની અંદર પ્રવૃત્તિ 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 દોડાદોડ અને એકલી પ્રવૃત્તિ, ત્યાં કોઈને પ્રવૃત્તિમાં કલાક બે કલાકની નિવૃત્તિ રહેતી હોય તો કઈ પ્રવૃત્તિ કરવી એ ગોતે, અને એ જ વિચાર આવે ત્યાં. શું કે આ 2 કલાકમાં ટ્યુશન કરી લેવું, આ 2 કલાકમાં કંઈક પાર્ટ ટાઈમ કામ ગોતી લેવું, શું કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ વધારવી અને એ પ્રવૃત્તિમય જીવન રાખવું, એવું વાતાવરણની અંદર એમ જ પછી બધા વિચારો ચાલે છે. એ કોઈ આગળ પાછળના પત્રના અનુસંધાનમાં ઉત્તર આપ્યો હોય એવું લાગે છે. એ તો છે, ઈચ્છા તો મૂળ આકુરતા છે. નિરોધ કરવો એટલે સહજપણે અટકવું, અને એ તો સમ્યક પ્રકારે જ બને છે. બાકી તો ઈચ્છાનો ભડકો શાંત થાય એવો નથી. કાં તો જીવને અંદરથી શાંતિ પ્રગટે તો નિરોધ થાય, નહીતર શાંતિ પ્રગટ્યા વગર સમ્યક પ્રકારે શાંતિ પ્રગટ કર્યા વિના ઈચ્છાનો નિરોધ થવો સંભવ નથી. આઠસો 28મો પત્ર લલ્લુજી મુનિ ઉપરનો છે, એ મુંબઈ આવી ગયા છે. મારો 4થે ગુરુવાર પત્ર લખ્યા પછી આ પત્ર મુંબઈથી લખાયેલો છે. માગસર મહિનામાં પોષ મહિનામાં મુંબઈ હતા, પોષ શુદ્ધ ત્રીજનો છેલ્લો પત્ર મુંબઈ છે. પાછા 1.5 મહિનો દેશમાં રહ્યા છે, મોરબી આવ્યા છે, વમાણિયા આવ્યા છે, વમાણિયાથી ને પાછા મુંબઈ આવ્યા છે, પછી ચૈત્ર મહિનો છે સીધો, એ મોરબી આવ્યા છે, ચૈત્ર મહિનામાં મોરબી આવ્યા છે. હા, માવદ અમાસ છે આગળ અને ચૈત્ર, એટલે મહિના દાડા પોતા ગયા છે મુંબઈ, પાછા મોરબી વમાણી આવ્યા છે, પાછા જેઠ મહિને મુંબઈ ગયા છે. પાછા કાવીઠાને એ બધા આવ્યા છે, શ્રાવણ મહિને પાછા નિવૃત્તિમાં કાવીઠા આવ્યા છે, અને ઉત્તર સંધાની બાજુ આવ્યા છે. કાવીઠા ઉત્તર સંડા આ વખતે કહેતા હતા બાલચંદભાઈ, ઉત્તર સંડામાં બહુ શાંત ક્ષેત્ર છે, આશ્રમ બનાવ્યો છે, ગયા હશે ઉત્તર સંડા સ્વાધ્યાય માટે, પાંચ પંદર દિવસ ફાળવો કે તમે બધા અમદાવાદથી આવશો, તમારે ભાવનગરથી આવવું, ભાવનગરથી આવવું. ઉત્તરસુંડા નડિયાદથી ચાર પાંચ માઇલ દૂર છે, 7-8 કિલોમીટર છે, બહુ નજીક છે નડિયાદથી. પણ આમ નિવૃત્તિ ક્ષેત્ર છે, વન ક્ષેત્ર એમ કે ત્યાં લગભગ રાત્રે વનમાં નીકળી જતા. અત્યારે તો ત્યાં નિયમિત રીતે આવાગમન ઓછું છે માણસોનું, અને વ્યવસ્થા તો કોઈ જાય તો રસોડાની વ્યવસ્થા કરે, સાધન છે બધું, નહીં તો નિયમિત રીતે ત્યાં માણસો આવતા નથી ને ત્યાં રસોડું ચાલતું પણ નથી. એટલે કે અમે બધી વ્યવસ્થા કરશું, આવો ત્યાં બહુ આગ્રહ કરતા હતા. જે આવ્યા છે એક બે વખત, બહુ પસંદ પડ્યું એમને, બહુ સારું છે, નિવૃત્તિ માટે બહુ શાંત ક્ષેત્ર છે. ઈડર તો આપણે જતા હતા, ઉત્તર સંધાની વાત આવી છે. ટ્રેનમાંથી દેખાય છે નડિયાદ આવ્યા પહેલા, ઉત્તર સંધા સ્ટેશન આવે છે, બસમાં આવે છે, બસ રસ્તે પણ આવે છે, ટ્રેન રસ્તે પણ આવે છે. નડિયાદથી આણંદની વચ્ચે શરૂઆતમાં જ આવે છે. શ્રી ભાણજી સ્વામી પ્રત્યે કાગળ લખતા જણાવશો, વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય ઉદ્વેગ કે ક્ષોભ નથી. એમની સાથે જે સાધુ હોય છે, વિહાર કરીને અમદાવાદ સ્થિતિ કરવામાં પણ હિતબુદ્ધિથી વિચારતા અમારી દ્રષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટાર્થ નથી. ઘટાર્થ નથી, જો શબ્દ પ્રયોગ કેવો કર્યો છે, ઘટતું નથી, ઘટાર્થ નથી. અમદાવાદમાં કોઈ વિરોધ પણ કદાચ હશે, એટલે કે જાવ તો બહુ વાંધો નથી, શું મનમાં ભય ન રાખવો, ઉદ્વેગ ન રાખવો, કોઈ હિચકિચાટ ન રાખવો, પણ પરિણામમાં તો કોઈ સ્થિરતા ન રહી શકે એવું હોય તો ન જાવું હમણાં. જો આપ જણાવશો તો તેમાં આત્મહિતને શું બાધ થાય છે તે વિદિત કરશું, અને તે અર્થે આપ જણાવશો તો તે ક્ષેત્રે સમાગમમાં આવશું. એટલે કેમ ન જવું, આત્મહિતને શું વાંધો આવે, એ તો જાણવાની ઈચ્છા હોય તો એ પણ તમને અમે ખુલાસો લખશું એમ કહે છે. અમદાવાદનો કાગળ વાંચીને આપ વગેરે કાંઈ પણ ઉદ્વેગ કે ક્ષોભ કર્તવ્ય નથી. ત્યાંથી કોઈ પત્ર એવો આવ્યો હશે વિવાદાસ્પદ, તો કાંઈ ઉદ્વેગ કરવો નહીં એવા પત્રથી. સંભાવ કર્તવ્ય છે પરિણામને સંભાવમાં રાખવા, રાગ અને દ્વેષ તીવ્ર ન થાય એ પ્રકારે. અહીં તો એ પ્રકાર છે, બીજો પ્રકાર સમ્યક પ્રકારનો તો પ્રશ્ન નથી. શાંત રાખવા, સંભાવ એટલે શાંત રાખવા, ખેંચાવું નહીં. જણાવવામાં કાંઈ પણ અનમ્ર ભાવ થયો હોય તો ક્ષમા કરશો. ચોખ્ખી વાત લખી છે એટલે એમ લાગ્યું હોય કે આ નમ્રતા નથી લાગી રહી, સ્પષ્ટ લખ્યું છે. પોતે તો બહુ જ વિનમ્રતાવાળા પરિણામ છે એટલે ક્ષમા પણ લખી છે એમણે. જો તરતમાં તેમનો સમાગમ થાય તેમ હોય તો એમ જણાવશો કે આપે વિહાર કરવા વિશે જણાવ્યું, તે વિશે આપનો સમાગમ થઈ જેમ જણાવશો તેમ કરશો. એટલે રૂબરૂ મળીને કેટલીક ચર્ચા કરવાનો વિચાર રાખ્યો છે, અને સમાગમ થઈ જણાવશો કે આગળના કરતાં સંયમમાં મિલાપ કરી હોય એમ આપને જણાતું હોય તો તે જણાવો, આગળના કરતાં સંયમમાં મોળપ કરી હોય એમ આપને જણાતું હોય તો તે જણાવો, જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે. અને જો આપને ન જણાતું હોય તો પછી કોઈ જીવો વિષમભાવને આધીન થઈ તેમ કહે તો તે વાત પર આત્મભાવ પર જઈને વર્તવું યોગ્ય છે. કે કોઈ પ્રસંગ એ પ્રકારનો છે કે લલ્લુજીને એ મુનિઓ ઉપર કોઈ સંયમમાં શિથિલતા વધી ગઈ છે એમ કે શ્રીમદજી સાથેના પરિચય પછી સાધુપણામાં શિથિલતા વધારે કરે છે બાહ્યાચારની અંદર, એમ આરોપ કરતા હશે. અને એમાં ભાનજી સ્વામીનું પણ વચ્ચે સંપર્ક હશે, વ્યવહાર હશે. એટલે કે સીધું પૂછ્યો કે આગળ કરતાં સંયમમાં અમારી મોળપ થઈ હોય અને એવું આપને લાગતું હોય તો જણાવો કે જેથી અમે એ મોળપ અમારી નિવૃત્ત કરી નાખીએ. અને એવું ન જણાતું હોય છતાં કોઈ જેવો વિષમભાવને આધીન થઈને એમ કહેતા હોય એટલે ખોટો આરોપ કરતા હોય, તો એ પ્રત્યે ન જતાં તમે એ બાબતમાં સંમત ન થતા અથવા એ બાજુ તમે ખેંચાણ ન કરતા આત્મભાવ ઉપર જઈને વર્તશો. એમ જાણીને હાલ અમદાવાદ ક્ષેત્રે જવાની વૃત્તિ યોગ્ય લાગતી નથી, કેમ કે રાગ દ્રષ્ટિમાન જીવના કાગળની પ્રેરણાથી અને માનના રક્ષણને અર્થે તે ક્ષેત્રે જવા જેવું થાય છે. જે વાત આત્માને અહિતનો હેતુ છે, જો આ ખુલાસો લખી નાખો, જો આપ જણાવશો તો અમદાવાદ જવામાં આત્મહિતને શું બાદ થાય છે તે વિદિત કરશું. એ વાત એમણે લખી નાખે કે કોઈએ એમના વિશેષ રાગવાળા પરિચિત વ્યક્તિઓએ પ્રેરણા કરી છે કે આપ હમણાં અમદાવાદ આવો, તો કે એ પ્રેરણાથી અથવા ત્યાં વધારે માનપાન મળતું હોય એ અર્થે એ ક્ષેત્રે જવું થાય તો આત્માને અહિતનો હેતુ છે. એટલે પોતાનો રાગ પોષાય, માન પોષાય, અનુકૂળતા પોષાય. રાગવાળા જીવો હોય તો વધારે અનુકૂળ વર્તે, તો અનુકૂળતા પોષાય. અને સામાન્ય રીતે શું કરે, જ્યાં જેના રાગે હોય ત્યાં એ જવાનું વધારે ચાહે. વાત કહે છે તે લોકોના મનમાં પોતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટકશે તો તે એક એ હેતુ ઠીક છે, પણ તેનું રક્ષણ કરવા માટે ઉપર કયા તે બે દોષ ન આવતા હોય તો કોઈ અપેક્ષાએ લોકોની ભૂલ મટવાને વિહાર કર્તવ્ય છે. એટલે પણ આક્ષેપ પણ અમદાવાદથી થયો હશે. એટલે અમે અહીંયા રૂબરૂ જઈએ અને અમારી ચર્યા જોવે તો એમણે આરોપ ખોટો કર્યો છે એમ એમને લાગે અને એમની ભૂલ મટી જાય તો એ માટે જવામાં વાંધો નથી, પણ સાથે સાથે પોતાનું માન ને અનુકૂળતાનું પોષણ થવાની પણ વાત જો અંદરમાં પરિણામમાં રહી હોય અભિપ્રાયમાં ગર્ભિતપણે તો ન જવું એમ કહે છે. માટે એક વાર તો અવિષમ ભાવે તે વાત સહન કરી, એને સહન કેમ, એક વાર તો અવિષમ ભાવે તે વાત સહન કરી, અનુક્રમે સ્વાભાવિક વિહાર થતા થતા તેવે ક્ષેત્રે જવું થાય અને કોઈ લોકોને વહેમ હોય તો તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે. સીધું જવું એના બદલે વિહાર કરતા કરતા વચમાં સહેજે ત્યાં જવાનું થાય અને લોકો તમારે આચરણ જોવે એ વધારે સારું છે. તમે દેખાડવા જાઓ તમારું આચરણ એ વધારે સારું નથી, એમાં તો તમે દેખાડવા જાઓ છો એટલે ત્યાં તો કૃત્રિમતા થયા વિના રહેશે નહીં. જો કેવું માર્ગદર્શન આપ્યું છે, આ તો એક દ્રષ્ટાંત છે, બાકી કોઈ પણ પોતાના આચરણમાં એ વાત વિચારવાની રહે છે. મુમુક્ષુ એ પણ રાગ દ્રષ્ટિવાનના વચનોની પ્રેરણાથી તથા માનના રક્ષણ અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લોકોની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું, પોતાને અંદરમાં ઉદ્વેગ થાય છે કે આ લોકો ખોટો આરોપ કરે છે, આ આપણા ઉપર ખોટી વાત આળ મૂકે છે, એને જઈને ત્યાં બરાબર દેખાડવું જોઈએ કે જુઓ અમે કેવી રીતે રહીએ છીએ એમ નહીં. અવિષમ ભાવમાં અવિષમતા નહીં રહેતી હોવાથી લોકોની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું ત્યાં જવા માટે તે આત્મહિતકારી નથી, એ આત્માના હિતની વાત નથી. એટલે કોઈને દેખાડવા માટે કાંઈ કરવું એ યોગ્ય નથી. શું એમાં તો કૃત્રિમતા થયા વિના માટે હાલ આ વાત ઉપશાંત કરી અમદાવાદ આપ દર્શાવો કે ક્વચિત લલિતજી વગેરે મુનિઓ માટે કોઈએ કાંઈ કહ્યું હોય તો તેથી તે મુનિઓ દોષપાત્ર થતા નથી. કોઈ આરોપ કરે એટલે કાંઈ દોષિત થઈ જાય છે આરોપ કરવાથી, એવું કાંઈ છે નહીં. તેમના સમાગમમાં આવવાથી જે લોકોને તેવો સંદેહ હશે તે સહેજે નિવૃત્ત થઈ જશે. પ્રત્યક્ષ પરિચયમાં આવશે તો એને ખ્યાલ આવી જશે કે આ લોકો કાંઈ સ્વચ્છંદ સેવતા નથી. અથવા કોઈ એક સમજવા ફેરથી સંદેહ થાય કે બીજા કોઈ સ્વપક્ષના માનને અર્થે સંદેહ પ્રેરે તો તે વિષમ માર્ગ છે અને તેથી વિચારવાન મુનિઓએ ત્યાં સમદર્શી થવું યોગ્ય છે. અને એવી રીતે કોઈ ખોટી ઈરાદાપૂર્વક પ્રવૃત્તિ કરતા હોય તો પછી એને સારું દેખાડવા માટે કાંઈ એમ કરવાની કાંઈ જરૂર નથી. પછી પોતે સમદર્શી એટલે એને ભૂલી જવું, ન રાગ કરવો ન દ્વેષ કરવો. શું તમારે ચિત્તમાં કાંઈક શોભ નહીં પામવો યોગ્ય છે અને ચિત્તમાં પણ એને લઈને ખળભળાટ કરવો નહીં, એમ જણાવો. એમ તમે ભાણજી સ્વામીને અમદાવાદ જણાવો. આપ આમ કરશો તો અમારા આત્માનું, તમારા આત્માનું અને ધર્મનું રક્ષણ થશે. આમ કરવાથી તમને પણ ફાયદો છે, અમને પણ ફાયદો છે, અને જે ધર્મનું કાર્ય કરવું છે એનાથી વિપરીત જવાનું નહીં બને. ધર્મનું રક્ષણ થશે એટલે ધર્મથી વિરુદ્ધ જવાનું નહીં બને. એ પ્રકારે તેમની વૃત્તિમાં બેસે તેવા યોગમાં વાતચીત કરીને સમાધાન કરશો અને હાલ અમદાવાદ ક્ષેત્રે સ્થિતિ કરવાનું ન બને તેમ કરશો તો આગળ ઉપર વિશેષ ઉપકારનો હેતુ છે. તેમ કરતાં પણ જો કોઈ પણ પ્રકારે ભાણજી સ્વામી ન માને તો અમદાવાદ ક્ષેત્ર પ્રત્યે પણ વિહાર કરજો અને સંયમના ઉપયોગમાં સાવચેત રહીને વર્તશો. લોકોને કહેવાનું કારણ મળે એવી રીતે નહીં વર્તતા, અથવા આરોપ સિદ્ધ થાય એવી કોઈ તમારી પ્રવૃત્તિ હોવી જોઈએ નહીં. તમે આવો વિષમ રહેશો એટલે એની સાથે સાથેના મુનિ લાગે છે અને એનો આગ્રહ અમદાવાદ જવાનો વધારે લાગે છે એટલે એને સમજાવવા માટે પ્રાસંગિક વાતો લખી છે.
આવી ગડબડમાં કેવો
માર્ગદર્શન આપે છે? પોતાનું માન પોષવું, પોતાની અનુકૂળતા પોષવી, એવો પ્રકાર ન થવો જોઈએ. તેમ કૃત્રિમતા પણ નહીં થવી જોઈએ. બે ત્રણ મુદ્દા છે એ સારા છે. લોકસંઘના ન થાય એ પ્રકારના મુદ્દા છે, લોકસંજ્ઞાથી બચવા માટેના મુદ્દા છે. કોઈ પણ પ્રસંગમાં ગુરુદેવ નો
વિરોધ
થતો હતો બહાર. હા, એને કઈ દેખાડો કરવાનો તો પ્રશ્ન હોય શકે જ નહીં. ખરી વાત એ છે કે પોતે જે છે તે છે, અને પોતાના વિશે જેને પોતાની નિશંકતા છે, પોતાની નિર્દોષતા માટે જેને નિશંકતા છે, એને નિર્દોષતા સાબિત કરવાની જરૂર હોય નહીં. જે અવિચારથી એને દોષિત માને તો એને નુકસાન છે, અને વિચારવાન થઈને એ પોતાનો જે ભૂતકાળમાં આરોપ કર્યો હોય તો એ નિવૃત્તિ કરે તો એને ફાયદો છે. પણ જે નિર્દોષ છે એને તો પોતાને કંઈ શંકા કરવાનું પોતાને માટે કારણ હોતું નથી, એ તો નિશંક હોય છે. કોઈના કહેવાથી કોઈ નીચો થાય કે કોઈના કહેવાથી કોઈ ઊંચો થાય એવું તો કાંઈ જગતમાં બનતું નથી. લોકસંગ ના હોય તો માણસને રાગદ્વેષ થયા વગર રહે નહીં. લોકોની નજરમાં સારું દેખાવા માટે ધર્મ કરવો કે આચરણ કરવું એ આત્માના હિતનું કારણ નથી. સત્ય આચરણમાં અસત્ય લોકોના નજરમાં સારા દેખાવા માટે અસત્ય આચરણ કરવું એ તો પ્રશ્ન જ નથી. પણ સત્ય આચરણ કરવામાં પણ લોકસંજ્ઞાનો નિષેધ છે એમ વાત છે. સામાન્યપણે તો લોકોથી બીને અસત્ય આચરણ કરે છે ડરીને. શું લોકોનું આમ થશે, લોકોને આમ લાગશે, લોકોને બરાબર લાગે એવું કરો આપણે તો અસત્યમાં ખેંચાઈ જાય છે. તો કે નહીં, સત્યનું આચરણ પણ એ રીતે નહીં. લોકસંજ્ઞા છે એ આત્મહિતની ઘાતક છે એમ લેવું. લોકસંજ્ઞા સામાન્ય ધ્રુવ થઈ જશે એટલે અસત્યમાં ચાલ્યો જશે, અસત્યમાં ગયા વગર રહેશે નહીં. સીધી વાત છે. નિરાશ થવાનો કોઈ હેતુ નથી. આગળ જો પત્ર આવી ગયો ને એના અનુસંધાનમાં છે. મેળવો 819 મો પત્ર એમના ઉપરનો છે. એના અનુસંધાનમાં છે. ખેદ નહીં કરતા સુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ છે. આ વચન તો બહુ પ્રસિદ્ધ છે. અહીંયા પણ કહે છે કે હારવાનો અને નિરાશ થવાનો કોઈ હેતુ નથી. ખેદ કરે છે ને, પોતાના પરિણામનો ખેદ કરે છે. તો કે હારવા એમાં ખેદ કરવો એક વાત છે, અને હારી જવું ને નિરાશ થવું એ બીજી વાત છે. આ શેઠિયાજીની ચર્ચામાં એ વાત આવતી, નિરાશ ન થવો એ મુદ્દો એ લેતા હતા. સુરવીરપણું પુરુષાર્થ ઉપાડવો એમ કે છે. મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો. હારવાનો અથવા નિરાશ થવાનો કોઈ હેતુ નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો. શું અત્યારે જે એમને યોગ થયો છે એ અતિ દુર્લભ યોગ પ્રાપ્ત થયો છે. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો તો પછી થોડો પ્રમાદ છોડી દેવામાં જીવે મૂંઝાવા જેવું નથી. શું જે કાંઈ અટક્યું છે થોડા પ્રમાદથી અટક્યું છે એમ કહે છે. શું પુરુષાર્થ કરે તો મુમુક્ષુતા તો ઠીક ઠીક આવી ગઈ છે. અંબાલાલભાઈની મુમુક્ષુતા સારી હતી, પણ પ્રમાદમાં એટલે શુભાશુભ પ્રવૃત્તિની અંદર સમય ચાલ્યો જાય છે અને પુરુષાર્થ પાડતા નથી. શું તો કહે છે કે થોડો પ્રમાદ છે, કોઈ તમારે વિશેષ કોઈ અપરાધવાળા પરિણામ તમારા નથી, પણ થોડોક પ્રમાદ છે એ વાત નક્કી છે. પ્રમાદ શિથિલતાથી દેખાઈ આવે છે. પરિણામમાં પુરુષાર્થનો ઉપાડ નથી એટલે કે શિથિલતા છે. શું અને એ શિથિલતાને કારણે પ્રમાદ છે એમ જાહેર થાય છે. નહીંતર પ્રમાદ દેખાય એવો નથી, ચોર જેવો છે. પ્રમાદ છે એ ચોર છે. ચોર રાત્રે આવે, દિવસે નો આવે, દેખાય નહીં. શું દેખીને ચોરી ન કરે એમ જીવના ગુણ રત્નને ચોરે છે. પ્રમાદ છે એ જીવના ગુણ રત્નને ચોરે છે. દેખાતો નથી પ્રમાદ. કેવી રીતે ખબર પડે કે પ્રમાદ છે? કે આ જે પરિણામમાં શિથિલતા છે અને પુરુષાર્થનો ઉપાડ નથી એને મુમુક્ષુ જીવે પ્રમાદ સમજવા યોગ્ય છે. અને એ ચોર છે. દુશ્મનની અપેક્ષાએ તે મહારિપુ છે. શાસ્ત્ર વચનો છે બધા. પ્રમાદ ચોર છે, પ્રમાદ મહારિપુ છે, રિપુ એટલે શત્રુ. પણ પુરુષાર્થ છતાંય નિરાશ થઈ જતા હતા, પુરુષાર્થ નહોતો પડતો, પરિણામનું અવલોકન હતું એટલે ખ્યાલ આવતો હતો એટલે ખેદ થતો હતો. શું બહુ ખેદ કરતા હતા, ઘણા ખેડાઈ જતા હતા, એટલી બધી યોગ્યતા સારી હતી. તો એ ખેદમાં ખેદમાં પાછા નીચે ન ચાલ્યા જાય, આ બચાવે છે ને, પડી દે છે, શું અથર લેવા છે, ભાઈ નીચે ન વ્યા જાય. પ્રમાદ છે એ દેખાય છે તમારા પરિણામમાં, પ્રમાદ છે એ પ્રમાદ છોડી દેવામાં આવે તો મૂંઝાવા જેવું કે નિરાશ થવા જેવું તમારે માટે કાંઈ જ નથી. થોડી સારી પરિસ્થિતિ થઈ છે, થોડોક પ્રમાદ છોડી દો તો તમારે કાંઈ નિરાશ થવા જેવું નથી અને મૂંઝાવા જેવું પણ નથી. આમ છે, સવા બે લીટી લખી છે પણ એમને ટુ ધી પોઈન્ટ માર્ગદર્શન જેને આપ્યું હોય એવી વાત કરી છે. એ યોગ્યતામાં સામાન્ય રીતે પુરુષાર્થ ન ઉપડે, શિથિલતામાં પ્રમાદમાં જીવ રહે અને શુભયોગની પ્રવૃત્તિ વિશેષ હોય તો એને એમ લાગ્યા કરે કે કાંઈ નહીં, આપણે શાસ્ત્ર સ્વાધ્યાય તો ચાલુ જ રાખ્યો છે, સત્સંગ પણ ચાલુ જ રાખ્યો છે અને એ તો બરાબર છે, આપણે કાંઈક કરીએ તો છીએ, એટલે એને કાંઈ પ્રવૃત્તિ કરે છે એને પુરુષાર્થમાં ખતવે. પણ છે એ બધા બાહ્ય પરિણામ, અને એ બાહ્ય પરિણામ છે, એ બાહ્ય પરિણામ છે આખરમાં, એને એ પરિણામથી કોઈ લાભ છે એમ તો એને વિચારવું જોઈએ નહીં. પણ એ શિથિલતાને એ પ્રમાદ રોકે છે જીવને, અને એ વિષયની ગંભીરતા આવવી જોઈએ એના બદલે જે અગંભીરતા રહ્યા કરે છે, આ વાત વિશેષ કરીને વિચારવા યોગ્ય છે. પછી એ વિષયની ગંભીરતા નથી આવતી કે મને નુકસાન કેવી રીતે થાય છે, કેટલું થાય છે, કેમ થાય છે, એ પછી અગંભીરતાને લઈને એમને એ પ્રકારમાં જીવ સમયને વ્યતીત કરી નાખે છે, આયુષ્યને વાપરી નાખે છે એમ કહીએ તો ચાલે. પ્રમાદમાં ને પ્રમાદમાં આયુષ્ય વપરાઈ જાય છે. પછી એને એમ લાગે કે ના, હું કંઈક પ્રવૃત્તિ તો કરું છું, વાંચન કરું છું, સ્વાધ્યાય કરું છું, પણ અંતર્મુખ થવા અર્થે શું કરું છું એ બાબતને, એ બાબતમાં પ્રમાદ સેવાય છે, દુર્લક્ષ સેવાય છે, ગૌણતા કરાય છે, અગંભીરતા રહે છે, ગંભીરતા નથી આવતી, તો આયુષ્ય ખવાઈ જાય છે આ પરિસ્થિતિ. મુમુક્ષુપણું જેમ દ્રઢ થાય તેમ કરો એમ કહ્યું ને, બધા બે લીટી છે પણ જરા વિચારવા જેવો વિષય વધારે સારો છે. ઉપરનું પત્ર તો વિસ્તાર વાળો હતો પણ એમાં પ્રાસંગિક વાત છે, અને એ પણ મુનિઓના વિહાર સંબંધીના પ્રસંગની વાત છે. અહીંયા તો મુમુક્ષુપણું એટલે મોક્ષની દ્રઢ ઈચ્છા, આત્મકલ્યાણનો વિશેષ ભાવ તીવ્ર થાય, દ્રઢ થાય, આત્મહિતનો વિશેષનો ભાવ વધારે દ્રઢ થાય એવા પ્રકારના પરિણામમાં આવો. હારવાનો અને નિરાશ થવાનો ખાસ કાંઈ હેતુ નથી, એથી હારી જવું કે નિરાશ થવું એ કાંઈ કરવાની જરૂર નથી. દુર્લભ યોગ જીવને પ્રાપ્ત થયો, આવો દુર્લભ યોગ, એમને જે સમાગમ છે કૃપાળુ દેવનો એ બહુ સારો, એમના માટેનો વિષય ઘણો સારો છે. કેમ કે પાત્રતા બીજા મુમુક્ષુઓ કરતાં કંઈક વિશેષ પાત્રતા હોવાને લીધે, વિશેષ પાત્રતાવાન જીવો પ્રત્યે સત્પુરુષોની કરુણા દૃષ્ટિ, અનુગ્રહ દૃષ્ટિ, કૃપા દૃષ્ટિ જેને કહેવામાં આવે છે, એ સહેજે સહેજે સ્વાભાવિકપણે વિશેષ જ હોય છે. અને એ સ્થિતિને અંબાલાલભાઈ પ્રાપ્ત હતા એમ કહી શકાય, એમના પત્રો જઈને એમ કહી શકાય કે અંબાલાલભાઈ ઉપર વિશેષ અનુગ્રહ હતો એમનો. રૂપે અત્યારે તો બધા એમ માને છે કે એમનાથી પામી ગયેલા એમ પણ માને છે, પણ એવું કોઈ સબૂત મળતું નથી. એટલી વાત જરૂર છે. હા, એટલે શું છે કે કોઈ બહુ પ્રમાદમાં રહેતા હતા એવું નહોતું. યોગ્યતા તો સારી હતી એમાં કંઈ સવાલ નથી, અને છતાં અટકતા હતા એ વાત પણ બરાબર છે. થોડા પ્રમાદ માટે અટકતા. બેસરીના વચનામૃતમાં એક વચનામૃત એવું આવે છે કે કોઈ પુરુષાર્થ કરતા નથી, કોઈ થોડો પુરુષાર્થ કરીને અટકે છે, કોઈ કર્યા વિના અટકે છે, કોઈ થોડો કરીને અટકે છે. એમ બે ત્રણ ચાર મુદ્દા લીધા છે કે કોઈ શુભમાં અટકે. હા, એમ કે છે એમને યોગ્યતા સારી હતી, થોડો પ્રમાદ શ્રીમદજીની નજરમાં પ્રમાદ દેખાતો હતો એમ હતું. શું જીવ પાત્ર છે, પુરુષાર્થ કરે તો પામી જાય એવી યોગ્યતા છે, અને છતાં વર્તમાનમાં પામતો નથી એટલે એનો ખેદ પણ એને વર્તે છે. ખેદ, અતિશય ખેદ પણ વર્તે છે. ઠીક, કૃત્રિમતાથી નહીં, સહેજે સહેજે. હવે વાત તો થોડી પ્રમાદની જ બાકી છે. એના માટે થોડો પ્રમાદ છોડી દઈએ તો મૂંઝાવા જેવું કે નિરાશ થવા જેવું કાંઈ જ નથી એમ કે છે. મોકળો રસ્તો છે તમારા માટે, માર્ગ સુગમ છે. પાત્રતા વિશેષ માટે, વિશેષ પાત્રતાવાન જીવ માટે માર્ગ છે એ દુર્ગમ નથી. દુર્ગમતા તો એને માટે છે કે જેની પાત્રતા નથી, અપાત્રતા છે એના માટે દુર્ગમતા છે. પાત્રતામાં આવ્યા પછી માર્ગ એટલો દૂર પણ નથી અને એટલો કઠણ પણ નથી. કૃપાળુદેવના પત્રોમાં પાત્રતાનો વિષય સીધી રીતે અને આડકતરી રીતે વિશેષપણે નિરૂપિત થયો છે. એ ગુરુદેવશ્રી અને પૂજ્યબેન શ્રી સરોસરોમાં કોઈ પણ મુમુક્ષુને પહેલા આ વાંચો એમ કહેતા હતા એનું કારણ આ હતું. ઠીક, પહેલા શ્રીમદ વાંચવું એમ શું કરવા કહેતા હતા કે પાત્ર થવું હોય તો એમાં ઘણી વાતો છે, અને પાત્રતા વગર કોઈ વાત ગમે તે પ્રકારની જીવ ધાર્મિક પ્રવૃત્તિ કરે તો એ બધું રૂઢિગતપણે થઈ જાય છે, એમાં કાંઈ વાતમાં માલ નથી. ઓગે ઓગે કર્યા કરે, પાત્રતામાં આવે નહીં તો મોક્ષ માર્ગમાં આવે નહીં, એ પરિસ્થિતિ છે. પાત્ર છે મોક્ષની ભૂમિકામાં, અને એ પાત્રતા અનેક પ્રકારે, અનેક પ્રકારની યોગ્યતાવાળાને પાત્રતામાં આવવાનું થાય. ભિન્ન ભિન્ન પ્રકારની યોગ્યતાવાળા એમના પરિચયમાં હતા તો ભિન્ન ભિન્ન પ્રકારે પાત્રતામાં આવે એવી જાતનું માર્ગદર્શન મળે, એમાં કોઈને પોતાને માટે, પોતાની યોગ્યતાને માટે લાગુ પડી જાય એવી વાત આવી જાય તો એ સહેલાઈથી ગ્રહણ કરી શકે અને માર્ગદર્શન મળી જાય. એ આ ખાસ વાત અંબાલાલભાઈ.